நமோ அரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் சவசாஹூனம் ஸ்ரீ தினசாசன குரு நமோ நானாவித சுககார ஆத்மஹித உபதேசதே ஹரே மங்களாச்சார சுஹே தினசாசனமே ஆத்மானுசாசன ஸ்ருத ஜாதி துக்ஹாரி சுககாரி சாசி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி भद्रगुणधारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना साते देश भाषा करी अर्थ को प्रकाश करो जाति मंद बुद्धि हो के होत अर्थ भाषना जाति मंद बुद्धि हो के होत अर्थ भाषना लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को विदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अर सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी भासित हो कटु औषधि रुद्राहक रोगी गण किंचित तू भयभीत न हो। आचार्य गुरुभद्र स्वामी द्वारा रचित ज्ञान वैराग्य नो सुमेर जे ग्रंथ मां छे एवो आत्मानुशासन ग्रंथ विराजमान छे। एमा आपणे गया वखते 48 नंबर नी गाथा उपर स्वाध्याय कर्यो हतो। 48 आपणे चर्चा करी हती ने बाह्य पदार्थो ने इष्ट अनिष्ट बुद्धि के त्याग की प्रेरणा आपने चर्चा करी थी लास्ट टाइम। बाह्य पदार्थों में जे जगत ना बाह्य पदार्थों आत्मा की जे अत्यंत भिन्न एवा जे बाह्य पदार्थों एमा जीव निरंतर शू करे इष्ट अने अनिष्ट नी बुद्धि करे। इष्ट अनिष्ट बुद्धि ए श्रद्धा नी विपरीतता। इष्ट अनिष्ट बुद्धि इष्ट अनिष्ट एक कया गुण नी पर्याय छे श्रद्धा गुण नी विपरीत पर्याय। ज्ञानी ने अस्थि आज आई ने कितनी सरस गाथा निर्जरा अधिकार ज्ञानी ने अस्थिता जनिय राग छे पण ए राग नो राग नथी। एटले ए राग ना परिणाम मां के बाह्य वस्तु मां ज्ञानी ने इष्ट ने अनिष्ट पण नथी। इष्ट एटले आ सारू छे आ खराब छे आ राखवा योग्य छे आ त्यागवा योग्य छे ख्याल आवे छे अमारी माटे हितकारी छे અમારી માટે અહિતકારી છે રાગ થી મને લાભ થશે ખ્યાલ આવે છે એવા પરિણામોમાં અને બાહ્ય પદાર્થોમાં જ્ઞાનીને શું નથી વર્તતું તો જ્ઞાનીને ઈષ્ટ અનિષ્ટ પણ નથી વર્તતું। અસ્થિરતાનો રાગ તો જ્ઞાનીને પણ છે ખ્યાલ આવે બાહ્ય કર્મનો ઉદય તો જ્ઞાનીને પણ આવે છે વિચિત્ર પ્રકારની પરિસ્થિતિઓ તો જ્ઞાનીના જીવનમાં પણ બને પણ જ્ઞાનીને તેનો અભાવ છે ઈષ્ટ અનિષ્ટ પણાનો અભાવ। જેના કારણે જ્ઞાની કેવા છે તો કે જ્ઞાની નિરંતર સુખી છે નિરંતર સુખનું વેદન કરે અનાપૂરતાનું વેદન કરે નિશંકતાનું વેદન કરે છે નિર્ભયતાનું વેદન કરે છે। તો આ ગાથા આપણે લીધી હતી કે સર્વ પ્રથમ આપણે તેનો ત્યાગ કરવાનો છે સંયોગોનો નહીં એનો તો શું ત્યાગ કરશું એ તો આપણાથી ભિન્ન જ છે તો પર જ છે। તો સર્વ પ્રથમ આપણે શું ત્યાગવાનું છે શું છોડવાનું છે તો કે પર પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટ પણ આપણે છોડવાનું છે। જ્યાં સુધી ને ઈષ્ટ અનિષ્ટ પણ નહીં છૂટે ત્યાં સુધી જીવને પોતાના આત્માનો એક સમય માટે પણ આશ્રય નહીં કે કારણ કે એની સુખ બુદ્ધિ છે ઈષ્ટ બુદ્ધિ છે અનિષ્ટ બુદ્ધિ છે એકત્વ બુદ્ધિ છે કર્તૃત્વ બુદ્ધિ છે મમત્વ બુદ્ધિ છે ભોગતૃત્વ બુદ્ધિ છે સ્વામિત્વ બુદ્ધિ છે એ નિરંતર શેમાં છે તો કે પરમાં છે. તો જ્યાં સુધી જીવને પર પદાર્થ નું સ્વરૂપ યથાર્થ નહીં સમજાય, સ્વનું સ્વરૂપ યથાર્થ નહીં સમજાય, જ્યાં સુધી એને સમજાય કે કોઈ પર પદાર્થ મારી માટે ઇષ્ટ અને અનિષ્ટ છે જ નહીં, જગતમાં પદાર્થ તો કેવાથી પદાર્થ છે, સંયોગ તો સંયોગ છે, એનું તો પરિણામ એમાં એની યોગ્યતાથી એના સ્વકાળમાં એની શક્તિથી એની સામર્થ્ય એમાં થઈ રહ્યું છે. તો હવે એ પરને જોઈને કોઈક પરમાં ઇષ્ટ બુદ્ધિ અને કોઈક પરમાં અનિષ્ટ બુદ્ધિ કરવી એ અજ્ઞાન છે. પરનું પરમન એ કોઈ દુઃખનું કારણ નથી, પકડજો પોઈન્ટ, પરનું પરમન એ દુઃખનું કારણ નથી. પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના જે છે એ કલ્પના એ ભ્રમણા એ જીવને અનંત દુઃખ આપે છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, સમજાય છે? તો એ રીતની આખી ચર્ચા છે. જો આપણે આના પછીની બે વાર્તા લઈએ, જો આ બહુ સરસ બે વાર્તા છે. હવે 49 નંબરની વાર્તા અને એના પછી 50 નંબરની વાર્તા છે. આ એક જ કેને કે ધારાએ ગાથાઓ ચાલી રહી છે કે તું પરમા મોહ બુદ્ધિ છોડ, આશા રૂપી જે ઈચ્છા તૃષ્ણા અભિલાષા વાંછા લોભ ચલાવે છે એ બધો જે ભાવ છે એને છોડવાની આચાર્ય જે નિરંતર પ્રેરણા આપે છે, કારણ કે એના કારણે તું શું થાય છે, નિરંતર દુઃખી થાય છે, બરાબર છે? તો જો 49 નંબરની વાત કરજો, 49 આશા રૂપી નદી કે પાર હોની થી પ્રેરણા. શું કે છે? આશા રૂપી નદી, આશા શું છે? એક નદી છે. આશા શું છે? એક તૃષ્ણા થી ખાઈ ખાઈ કહો, અને તૃષ્ણા ને ખાઈ ની ઉપમા આવી, આશા ને નદી ની ઉપમા આવી. આશા એટલે શું? અભિલાષા, ઈચ્છા. ઈચ્છા ચાર પ્રકારની ઈચ્છા કીધી છે મોક્ષના પ્રકાશકમાં. ચાર પ્રકારની ઈચ્છાનું વર્ણન આવ્યું છે, ખ્યાલ છે કોઈને? ચાર પ્રકારની ઈચ્છા થોડી મારી સાથે કીધી છે. નિરંતર જીવ નિરંતર આ કેટલી બધી વાર આપણે કહીએ ને, 10 વર્ષમાં અમે કહી દીધી હશે, બધા મોડું તો બધા હલાવે છે કારણ કે સાંભળી છે. બોલો જલ્દી, ચાર પ્રકારની ઈચ્છા, ઈચ્છા આશા તૃષ્ણા અભિલાષા, બોલો ઈચ્છા. ચાર પ્રકારની ઈચ્છા નિરંતર નિરંતર જીવને ઈચ્છા થયા કરે, એક પછી એક એક પછી એક. અને આ ઈચ્છાની ઉત્પત્તિ ક્યારે થાય, કેમ થાય? અજ્ઞાની જીવ નિરંતર અતૃપ્ત છે અને જ્ઞાની નિરંતર તૃપ્ત છે. તો જ્ઞાની સંયોગોની વચ્ચે હોવા છતાં પણ જ્ઞાનીને કોઈ સંયોગની ઈચ્છા ને અભિલાષા નહીં, અને અજ્ઞાનીને નિરંતર ઈચ્છા અભિલાષા વર્તે. કોના લક્ષે? પરના લક્ષે. કેમ? કારણ કે એને એની પરિપૂર્ણતાનો ભાન નથી, ખબર નથી કે હું એક પરિપૂર્ણ તત્વ છે, મારામાં કોઈ કમી ખામી અધૂરા વિપરીતતા છે જ નહીં. ચલો જલ્દી, હું પ્રશ્ન નથી ભૂલ્યું, તમે એમ કે ભૂલી ગયા છે, હવે નહીં પૂછાય, બધું આગળ બોલે છે ને, કદાચ નહીં પૂછાય. અરે બોલો જલ્દી, ચાર પ્રકારની ઈચ્છા તો બધું મોડે, અમુક અમુક વિષયો છે ને, નાના નાના જે પોઈન્ટર વિષયો એ તો બધું મોડે આવે છે, ખ્યાલ આવે છે? ચલો જલ્દી, બહુ સરસ. હા, પહેલી ઈચ્છા આગળ પાછળ આવું કે એવું નહીં, ચાલે જે મોક્ષના પ્રકાશકમાં છે એમ કહો, બરાબર છે તમારી વાત? ચલો જલ્દી, પહેલી ઈચ્છા, પહેલી ઈચ્છા નિરંતર 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 જીવને વિષય, વિષયની ઈચ્છા. કોઈ ને કોઈ કોઈ ને કોઈ કોઈ ને કોઈ વિષય, પાંચ ઇન્દ્રના વિષય, કાલી મિત્રાથી વિષય, વિષય બોલતી તો વિષ, વિષ 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 શબ્દ છે ને, વિષયમાં કયો શબ્દ છે? વિષ લાગે છે, વિષ. બોલો ખ્યાલે, કાલે તો ભક્તિ કરવા કેવી મજા આવી, કયો ભાવ હતો? જો ભાવ આવે એ પ્રકારે પ્રણમન થાય ની વાત એની ના નથી, એ તો થશે. અરે સૌધર્મેન્દ્ર ને પણ ખ્યાલ આવે છે, ચતુર્દશાવર્તી જ્ઞાની ધર્માત્મા છે તો પણ એમને બાર તીર્થંકર નો જન્મ થાય છે દિવસે તાંડવ નૃત્ય કરવાનો ભાવ આવે, 1008 મિત્ર થી બાર તીર્થંકર ને જોવાનો ભાવ આવે. ભાવ આવે વાત અલગ છે, એમાં ધર્મ બુદ્ધિ, એમાં શું કે મજા, એમાં આનંદ, એમાં મોટાપણું પોતાપણું સ્વામીપણું કરતાપણું થાય એ જીવને નુકસાનકારક છે. ચલો જલ્દી, તો વિષય 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 કોઈ ને કોઈ વિષયને ભોગવવાની ઈચ્છા. હવે હમણાં કઈ ઈચ્છા ખાલી નહીં, સાંભળી લો સાંભળી લો સાંભળી લો સાંભળી લો. એના પછી બહાર જશે ભોજન, ભોજન એક પછી એક ઇન્દ્રિય, એક પછી એક ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાનનું ખંડ ખંડ રૂપ, તમે પૂછતા ને, જ્ઞાનનું ખંડ ખંડ રૂપ જે પ્રણમન છે, સમજાય? એને કહેવાય ભાવ ઇન્દ્રિય. તો એ ભાવ ઇન્દ્રિય દ્વારા નિરંતર શું થાય છે? કોઈ ને કોઈ વિષયને ભોગવવાની ઈચ્છા થાય. કેમ? કારણ કે જીવની દ્રષ્ટિ નિરંતર ક્યાં છે? પર, પર સન્મુખ, પર તરફ. ખ્યાલ આવે? પહેલી ઈચ્છા સમજાય, પહેલી ઈચ્છા. હવે નહીં ભૂલતા, હા હવે નહીં ભૂલતા, મેં પૂછી પાડે 15 દિવસ પછી, ખ્યાલ આવે છે? એ તમે મને યાદ કરાવો, બરાબર ને? ચલો વિષયની ઈચ્છા. પછી કઠાઈ, કોઈને કોઈ વિષયના, પેલા તો વિષયને ભોગવવાની ઈચ્છા, અને પછી એમાં શું થાય છે જીવને, કઠાઈ ભાવ. તો કઠાઈ, કોઈને કોઈ કઠાઈ, ક્રોધ, માન, માયા અને લોભ. અહીંયા તો લોભ પર નિરંતર ઘણી બધી ગાથાઓમાં જીવે, અરે આચાર્યદેવે પ્રહાર કર્યો કે ઈચ્છા છે, લોભ છે, તૃષ્ણા છે, વાંછા છે, એને છોડ. સમસ્ત પરિગ્રહને છોડીને એક વાર તું અંદરમાં તારા આત્મામાં સમાઈ જા ને જો કે તારા આત્મામાં અપૂર્વ 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 આનંદ કેવો ભર્યો છે. આનંદથી ભરચક ભરેલો તું ભગવાન. ચલો, બે ઈચ્છા થઈ ગઈ, બે થઈ ગઈ, વિષયની અને કથાઈની, બરાબર. હવે ત્રીજી ઈચ્છા. હા, હવે બોલો રૂપાબેન, ત્રીજી ઈચ્છા. પુણ્યનો ઉદય બન્યો રહે, પોઈન્ટ સમજાય છે. પુણ્યનો ઉદય બન્યો રહે એવી ઈચ્છા. નિરંતર જીવને શું અંદર થાય, બધું બન્યું રે, બધું બન્યું રે, બધું આમ જ બન્યું રે, ખ્યાલ આવે છે. તો પુણ્યનો ઉદય બન્યો રહે એ ઈચ્છા, હે, અને પાપનો ઉદય ન આવે એવી ઈચ્છા. કોઈનો પાપનો ઉદય જોઈએ ને, કોઈની બીમારી જોઈએ, કોઈના શરીરની વેદના ને પીડા જોઈએ, રોગ જોઈએ, નિર્ધનતા જોઈએ, ગરીબી જોઈએ, તકલીફ જોઈએ, તો આપણને શું થાય, હે પેલા અઠવાડિયે પેલા કોણ યાદ આવે, પાછળ કોણ યાદ આવે, હે ભગવાન, હે હે ભગવાન, મને આવું ઉદય ના આવે, હે, ખ્યાલ આવે છે. તો શું થાય છે, ના ભગવાનનું સ્વરૂપ ખબર છે, ના કર્મના પરમનું સ્વરૂપ ખબર છે, ના પોતાનું સ્વરૂપ ખબર છે, ના ભાવોનું સ્વરૂપ ખબર છે, ના અજ્ઞાનનું સ્વરૂપ ખબર છે, ના મૂળ જે રખડવાનું કારણ છે એનું સ્વરૂપ ખબર છે. એટલે નિરંતર શું થાય છે, નિરંતર જીવ અજ્ઞાન ભાવને પોષે. ચાર ઈચ્છા થઈ ગઈ, કઈ કઈ ચાર થઈ, જલ્દી બોલો. વિષય, વિષયની ઈચ્છા. પછી કસાઈ, કોઈ ને કોઈ કસાઈ ભાવ. ચુલમજી સાબે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, જે અસંખ્યાત લોક પ્રમાણે જે વિભાવ ભાવ છે એનું એક નામ સામાન્યપણે કસાઈ છે. એમ કીધું છે, ચાલે એમાં મિથ્યાત્વ બધું બધું વર્જિત કરીને એક નામ આપ્યું કસાઈ. તો નિરંતર શું થાય છે, કસાઈ, કસાઈ ની ઈચ્છા. જોઈ લઈ, કઈ ગઈ, બોલી ગઈ, રામ કરી, તેમ કરી, તો નિરંતર કોઈ ને કોઈ ક્રોધ, માન, માયા કે લોભ, અને એ પણ કેવો કહેવાય, મિથ્યાત્વ સહિત નો કહેવાય. એટલે કેવો કહેવાય, અનંતાનુબંધી કહેવાય. અનંત નો અર્થ કર્યો ને, અનંત નો અર્થ કર્યો મિથ્યાત્વ, અનંત નો અર્થ કર્યો મિથ્યાત્વ, અને મિથ્યાત્વ સહિત નો કહેવાય એ અનંતાનુબંધી કહેવાય, અને અનંત સંસારનું કારણ છે. જીવને ક્યાં રખડાવે છે, તો કે અનંત સંસારમાં જીવને રખડાવે છે. તો એ રીતની ચાર પ્રકારની નિરંતર જીવને ઈચ્છા વર્ત્યા કરે છે, અને પુણ્યનો ઉદય બન્યો રહે એની નિરંતર ઈચ્છા રહે છે. અભિપ્રાયમાં આ બધી ભૂલ નિરંતર ચાલે છે, એટલે ગુરુદેવ કે અભિપ્રાયની ભૂલ પકડાયેલી છે, ખ્યાલ આવે. ચલો આગળ જો. હવે જો આજુ આપણે 49 નંબરની ગાથા જોઈએ. આશારૂપી નદી કે પાર હોને કી પ્રેરણા. આશારૂપી નદી મે જો તું ડૂબા હૈ ઉસે ક્યા કર, પાર હો જા, ઉસે પાર હો જા, નિકલ જા, નહીતર ક્યાંય ડૂબીને સંસારમાં રખડવા. જો બહુ સરસ ગાથા છે. યહ આશારૂપી નદી તુજે બહાકર, સમજાય છે, બહાકર ભવ સમુદ્ર મે ડાલ દેતી હૈ. ક્યાં લઈ જશે તને, સમજાય છે, એ ક્યાં લઈ જશે, દલદલ દલદલ, એ જીવને અંદર 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 એટલે ખેંચતો જાય, ખેંચતો જાય. આશારૂપી નદી તુજે બહાકર ભવ સમુદ્ર મે ડાલ દેતી હૈ. બી ગાથાઓ બહુ સરસ ટાઈપ છે, બહુ પ્રેરણાદાયક, જ્ઞાન વૈરાગ્યનો સુમેળ આ બધી ગાથાઓમાં ખૂબ ભરેલો છે. ઇસીલીએ તું ઉસસે તિરને કા ઉપાય કર. ક્યા ઉપાય કર, ઉસસે તિરને કા, ઉસકો જીતને કા, સમજાય છે, એના વશીભૂત ના થવું, એને જીતવું. કોઈ પણ આશા થાય તો એને જીતવું. કોના વડે જીતશો, તત્વ જ્ઞાન ના વડે જીતાશે, બીજો કોઈ ઉપાય નથી. એ અહીંયા બતાવે છે. યહ બાત આગામી સદરે કહેતે હૈ, પરથી આશા સહિતા મે બાકર આયે અતિ દૂર રહો, નહીં જાનતે ક્યા તુજ મેં હી તિરને કી સમર્થ કહો, હો સ્વતંત્ર તટ પાઓ નહીં તો ડૂબોગે ભવ સાગર મેં, કાલ રૂપ ગ્રહ મુખ સે ભય પ્રદ દુઃખમય અંત હો જિસમેં. કેટલું સરસ અનુવાદ છે, સમજાયું શું કે છે. જો હે મિત્ર, બોલો, આ આચાર્ય આપણે શું સંબોધન કરે છે, મિત્ર મિત્ર કોને કહેવાય, ખ્યાલ છે, જે આપણને સાચો રસ્તો બતાવે, સાચો માર્ગ બતાવે, ખોટા માર્ગ થી જીવને બચાવે, ગુવન કરાવે, સ્થિતિકરણ કરાવે. હે મિત્ર, તું પર વસ્તુઓ કા પર વસ્તુઓ કા અભિલાષી હોતા હુઆ, સમજાય છે ને એક શબ્દ, પર વસ્તુઓ કા નિરંતર કહી શકે કે ક્યારે ક્યારે, કભી કભી અભિલાષી, કભી કભી હા ને, રાતના તો કોઈ અભિલાષી, રાત તો કોઈ અભિલાષા નો થાય ને, સૂતા હો ત્યારે શું અભિલાષા થાય, ત્યારે શું ઈચ્છા થાય, ત્યારે તો નથી ખાવાની ઈચ્છા નથી, કોઈ કાર્ય કરવાની ઈચ્છા નથી, ઓફિસ જવાની ઈચ્છા નથી, કોઈ સ્કૂલ જવાની નથી, બાળકો સંબંધી ની કોઈ ઈચ્છા નથી ને, નિરંતર નિરંતર દિવસ રાત જીને રાત શુભાશુભ ભાવો છે, તેરા વ્યાપાર મેરા વ્યાપાર ચલા કરતા, તો શું કે છે, નિરંતર અભિલાષી હોતા હુઆ આશા રૂપી નદી કે પ્રવાહ મે, આશા રૂપી મોહ રૂપી અજ્ઞાન રૂપી કટાઈ રૂપી ઈચ્છા રૂપી નદી કે પ્રવાહ મે, ફ્લો ફ્લો આપે છે ને, ફ્લો માં વહેતો ગયો વહેતો ગયો વહેતો ગયો, એક પછી એક, એક પછી એક, એક પછી એક, જે એજ પ્રમાણે ઈચ્છાઓ થાય કે નહીં, તો એને પૂર્તિ કરવામાં એની માટેના સાધન ગોતવામાં કોઈ પકડાય છે, શું થઈ જાય છે કે આખો આ અમૂલ્ય મનુષ્ય બહુ પૂરો થઈ જાય, થઈ જાય, થઈ જાય છે કે નહીં, કોના બી કાઢી શું કરી લ્યો છે, તો શું કે છે કે નદી કે પ્રવાહ ને બહેતા બહેતે બહેતે અનાદિકાલ છે, અનંત ક્યાંથી, અનાદિ અને અંત ભાવ ભાષા નથી કે અનાદિકાળ એટલે એક કેટલો લાંબો કાળ આ જીવે સંસારમાં પરિભ્રમણ કરતા કરતા કાર્ય છે, અનાદિકાલ છે, અનંત અનંત જન્મ ધારણ કરતે હુએ બહુત દૂર સે આયા હે, ક્યાંથી આવ્યા છે આપણે, ના ના અમે તો અહીંયા બાજુમાંથી આવ્યા ને, ક્યાંથી આવ્યા છે આપણે, શું લખે છે, બહુત દૂર સે આયા હે, આનો અર્થ શું થાય, હા જો નીચેનો અર્થ કર્યો છે, અનંત કાળ નિગોળ તથા અન્ય પર્યાયો મે રહકર તુલે યહ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કી, સૌથી કેટલી વાર આપણે ચર્ચા કરીએ છીએ, સૌથી વધારે કાળ આજ સુધી અનાદિ થી લઈને આજ સુધી સૌથી વધારે કાળ, સૌથી વધારે દુઃખ અને સૌથી વધારે જીવો, સૌથી વધારે કાળ ક્યાં વ્યતીત કર્યો, નિગોદો, સૌથી વધારે જીવની સંખ્યા જે ટોટલ જીવ રાખી છે, સૌથી વધારે જીવોની સંખ્યા નિગોદો અને સૌથી વધારે દુઃખ નિગોદ અને સૌથી વધારે જન્મ મરણની સંખ્યા નિગોદ, પોઈન્ટ પકડાય છે, ચાર વસ્તુ, કાળ દુઃખ સંખ્યા અને જન્મ મરણ, અનાદિકાળ થી સૌથી વધારે સમય આપણે રહ્યા હોય તો નિગોદ અવસ્થામાં રહ્યા, કારણ કે એ તો લોજિક જ છે ને કે નિગોદ થી નીકળીને તું બે ઇન્દ્રિય પર્યાયમાં આવ્યો એ એટલું દુર્લભ છે, દુર્લભ નહીં ગયો ચિંતામણી, તો બે ઇન્દ્રિય પર્યાય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય થી બે ઇન્દ્રિય જીવ થવું પણ ચિંતામણી રત્ન જેમ દુર્લભતાથી પ્રાપ્ત થાય છે એવી રીતના પ્રાપ્ત થાય છે, તો તું બે ઇન્દ્રિય થી લઈને ત્રત પર્યાયમાં તું રહ્યો અને એ કાળ પૂરો થતા તારું કાર્ય ન કર્યું, આત્માની ઓળખાણ ન કરી, પોતાને ન ઓળખ્યો, પોતાની શ્રદ્ધા ન કરી, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી, તો અલ્ટિમેટલી એ કાળ પૂરો થતા ક્યાં વયો ગયો, નિગોદમાં, કેટલી વાર બહાર આવ્યો, કેટલી વાર ગયો, કેટલી વાર બહાર આવ્યો, કેટલી વાર ગયો, આ પહેલી વાર નથી આવ્યા આપણે, અગર આ પહેલી વાર આવ્યો તો એ વાત કેવી રીતના કે મુનિંદ્ર થી બહાર અનંત બહાર જયારે કુપજાયો, તો કેટલી વાર આવ્યા આપણે, તો કે અનંત વાર આપણે નિગોદમાંથી બહાર આવ્યા છે ને પરિભ્રમણ કરીને, આપણે કાળ પૂરો થતા પ્રત્પર્યાયનો કાળ પૂરો થતા ક્યાં વળ્યા પાછા, તો કે કેમ નહીં, એટલે કે છે કે બહુ દૂર છે આયા, બહુ સરસ દાખલા દીધો, ક્યાં યહ તું નહીં જાણતા કે એક આશારૂપી નદી છે પાર હોને કા, બહુ સરસ જે વાક્ય, આશારૂપી નદી છે પાર હોને કા, આત્મજ્ઞાન કે અલાવા ઓર કોઈ ઉપાય નહીં હૈ, બોલો
શું છે ઉપાય? તમે કહેશો આ આશા રૂપી નદીને પાર કરવા માટેનો ઉપાય શું છે? અમે કેવી રીતના નદીને પાર કરીએ? તો કે એક આત્મ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, ખ્યાલ આવે છે? આત્મ જ્ઞાન સિવાય, પોતાના આત્માના જ્ઞાન સિવાય, દર્શન સિવાય, શ્રદ્ધા સિવાય, લીનતા સિવાય, અંદરમાં ઠર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તું અનંતવાર મુનિવ્રત પણ ધારણ કરી લે, અગિયાર નવ પૂર્વનું જ્ઞાન પણ કરી લે, તું ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ કરી લે, સ્વર્ગાદી ગતિ પણ પ્રાપ્ત કરી લે, મંદ લેશિયા, ગઈકાલે આવી ને છ લેશિયા, તો કે મંદ લેશિયાના પ્રણામ રૂપે પણ તું અનંતવાર પ્રણમન કરી લે, પરંતુ આ આશા રૂપી મોહ રૂપી નદીને પાર કરવાનો આ કોઈ ઉપાય નથી. એકમાત્ર ઉપાય આત્મ જ્ઞાન હિ જ્ઞાન હૈ, આત્મ જ્ઞાન હિ જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન. આત્મ શાંતિ કા મૂલ્ય હૈ વીત રાગ વિઘ્ન. એટલે શેઠજી ને નાવિક નું ઉદાહરણ આવે છે ને, કે શેઠજી અને નાવિક નાવ માં બેઠા હતા અને એક એક કિનારે થી બીજે કિનારે જતા હતા અને એ શેઠજી થોડા હોશિયાર હતા. તો નાવિક ને પૂછે છે, ખબર છે ઉદાહરણ, નાવિક ને પૂછે છે કે હે નાવિક, એ થોડો ખ્યાલ ને ભણેલો ભણેલો નતો, હે નાવિક તને કમ્પ્યુટર આવડે છે કે નહીં? આજકાલની ભાષામાં તને શું હોય, આજકાલની વોટ્સઅપ, ટ્વિટર અને શું, કાલે કે પંડિતજી આપણે આવ્યા હતા વાંકાનેર થી, ખ્યાલ આવે છે? મોબાઈલ ચલાવતા આવડે છે કે નહીં? તો એકદમ લખતા આવડે છે? તો કે ના. એને વાંચતા આવડે છે? તો કે ના. ના શેઠજી કઈ નથી આવડતું. પોઈન્ટ સમજાય છે? અરે ઉભા તો રો, ઉભા તો રો. જેને નથી સામે એને તો જરા એન્જોય કરાવું. ઉદાહરણ ઉદાહરણ બહુ જોરદાર છે, સિદ્ધાંત એનાથી જોરદાર છે. તો કે છે ના ભાઈ, કઈ નથી આવતું શેઠજી, કઈ નથી આવડતું, બરાબર. અને જરાક ઓલું આવાજ ઓલું આવે છે અને નાવ સંજય પાણીમાં ડૂબી જાય છે. હવે બધા નાવિક જે છે ને, જે માણસો છે નાવિક ને માણસો ને શેઠજી ખાસ તો ડૂબી જાય છે. તો એ નાવિક પૂછે, હે શેઠજી તને તરતા, તમને તરતા આવડે છે કે નહીં? તો કે ના. તો કે ડૂબો આવડે. ઓલે શું કામ આવ્યું કો, એ કમ્પ્યુટર ના ને તે ને જે પણ લૌકિક જ્ઞાન છે શું કામ આવ્યું? તો કે તમને તરતા આવડે છે કે નહીં? તો કે તરતા નથી આવડતું. તો આ તરવાની કળા પોઈન્ટ ને, જો તમને એક વાત કહું, ન્યૂઝ પેપર હોય ને, ન્યૂઝ પેપર, ન્યૂઝ પેપર ની જે પેપર હોય એ પેપર ની ક્વોલિટી કેવી હોય? સાઉન્ડ રદ્દી, બરાબર છે. એમાં જે સમાચાર આવે છે એ સમાચાર કેવા છે? ઘણી વાર આમ વાંચે પાછું બધું આખું વાંચે ને પછી અંતે પાછું કમેન્ટ કરી માપે, તાય હવે સમાચાર માં આવતું નથી. તો સમાચાર પણ, અરે સમાચાર ને ચાર પોઈન્ટ છે. ન્યૂઝ પેપર હું તમને સિદ્ધાંત માં ઉતારી ઉપમાવી, ન્યૂઝ પેપર ની ક્વોલિટી છે કે સાવ રદ્દી. એમાં જે સમાચાર આવે ખ્યાલ આવે છે, એ પણ સાવ રદ્દી જેવા. હવે એને વાંચવાનો જે ભાવ છે, અરે બોલો, એને વાંચવાનો જે ભાવ છે એ પણ અશુભ ભાવ છે. એટલે દુર્ગેશી પ્રવચન માં ઘણી વાર કે એટલે લગવાયા કુતરાની જેમ સવારમાં ન્યૂઝ પેપર ના આવ્યું તો ઘરમાં આમથી આમ આમથી આમ આમથી આમ થાય. એમ નહીં કે બે ગાથા સમયકાર ની વાંચી લે, એમ નો થાય. પણ શું થાય, ન્યૂઝ પેપર ના આવ્યું, પેપર ના આવ્યું, પેપર ના આવ્યું, પેપર ના આવ્યું. પોઈન્ટ સમજાય છે કે એને વાંચવાના ભાવ ખ્યાલ આવે અશુભ, અને એનું પરિણામ એનું ફળ પોઈન્ટ પકડાય છે. હવે તમે સમયકાર ની એના પેપર ની ક્વોલિટી જોવો, અરે બોલો. અને એમાં જે 2000 પહેલા, 2000 વર્ષ પહેલા કુનકુન આચાર્ય દેવે જે સમાચાર લખ્યા, બોલો, એકત્વ વિભક્ત ભગવાન આત્માને હું મારા નિજ વૈભવથી દર્શાવીશ. તો એ જે દર્શાવ્યો અને જે સમાચાર જે સંદેશો મોકલો વન જંગલ માંથી, એ સંદેશો કેવો બોલો, એ સમાચાર કેવા બોલો. કાલે મહિમા કરતા હતા ને કે આવા ગ્રંથ ના ઓમ ધ્વનિ નો સાર આપણા હાથમાં હાથમાં આવે છે, એ પણ આપણો અભાગ્ય. અને એને વાંચવા વાળો જીવ ધન્ય છે. ભાગ્ય અને ધન્ય ની ચર્ચા કરી ને તો કે ધન્ય છે. તો બોલો, એ સમાચાર કેવા, અરે બોલો, છઠ્ઠી ગાથામાં આવેલો સમાચાર કેવો, ચૌદમી ગાથામાં આવેલો સમાચાર કેવો, કે તું એકત્વ વિભક્ત ભગવાન આત્મા છો, તું પ્રમત્ત પ્રમતિ રહિત એક નાયક ભાવ છો, ख्याल आए थे तो ये समाचार सेवा तो के उत्तम अच्छा इन्हें वाचवाना भाव बोलो इन्हें वाचवाना भाव केवा तो के इन्हें वाचवाना भाव इन्हें स्वाध्याय करवानो भाव बेचार कलाक दिवस नो आत्मा बिना जीवन में स्वाध्याय तो कम से कम मिनिमम हो તેને વાંચવાના ભાવ કેવા તો કે ઉત્કૃષ્ટ અને એ વાંચીને એનું પરિણામ કેવું એનું ફળ કેવું તો કે એ પણ ઉત્કૃષ્ટ પોઈન્ટ ખ્યાલમાં આવે છે તો એટલે અહીંયા શું કીધું કે એકમાત્ર આત્મ જ્ઞાન ની આશા રૂપી નદી કો પાર કરને કા ઉપાય હૈ અને આત્મ જ્ઞાન આ વાત કેમ લીધી કારણ કે આત્મ જ્ઞાન ને પ્રાપ્ત કરવાની વિધિ એક સમાચાર એક ઉપાય એક ક્યાં બતાવ્યું છે ખ્યાલ આવે છે એ આ ગ્રંથ માં બતાવ્યું જીનના સમો શરણનું અહી ભાગ્ય છે બોલો નથી ને સમો શરણ તો નથી હમણાં સાક્ષાત દિવ્ય ધ્વનિ શ્રવણનું પર ભાગ્ય છે તો એ સિમંદર અને વીરના ધ્વનિના પરધા સુણાય મધુરાજિન આગમોમાં પરધા સુણાય મધુરાજિન આગમો તા આગમ તેનાથી ભરેલા છે ખ્યાલ છે જે ન્યૂઝ પેપર આખી દુનિયાભરના સમાચારથી ભરેલા છે એવી રીતના આ આગમ આત્માના સ્વરૂપને વર્ણવા માટે સમર્થ છે શું છે આગમમાં એક એક લાઈનમાં શું વર્ણવ્યું છે તેનું સ્વરૂપ સમજાયું છે ખ્યાલ આવે છે અને કોને ઉપદેશ આપ્યો છે અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોને તો ઉપદેશ જ નથી આપ્યો કારણ કે ઉપદેશ પ્રાપ્ત કરવાને યોગ્ય જ નથી તો ઉપદેશ કોને આપ્યો છે તો કે ઉપદેશ સંગની પંચેન્દ્રિય આપણને આ શાસ્ત્રમાં આ કાળમાં આપણી માટે આધારરૂપ શરણરૂપ કોઈ હોય તો કોણ છે તો કે જીનવાન અને આની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ અને આમાં જે વાત આવી છે એ કાને પડી અત્યંત દુર્લભ છે એની રૂચિ થવી અત્યંત દુર્લભ ઉત્તર ઉત્તર દુર્લભ 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 ભાવમાંથી આપણે કીધું ને કે બહુ દૂરથી આવ્યા બહુ સરસ ગાથા છે કયું થયું આ આત્મજ્ઞાન કે અલાવા ઓર કોઈ ઉપાય નહીં તથા તું સ્વયં હી ઉસકે તીરને મે સમર્થ હે બોલો કેટલી સરસ લાઈન છે તું સ્વયં કોઈ તને નહીં કાઢે સમજાય છે કોઈ તને નહીં કાઢે જીવવાની માં તો તરવાનો ઉપદેશ આપ્યો છે આત્મજ્ઞાન ને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો છે તું સ્વયં એ ઉપદેશ ને સાંભળીને એને અંદર માં અપનાવશે તો તું કરવામાં સમર્થ છે કોણ કરવામાં સમર્થ છે સંસાર ઉભો કોને કર્યો છે બોલો પોતે તેને તરવામાં કોણ સમર્થ છે ભૂલ કોણ કરે છે પોતે તેને ટાળવામાં કોણ સમર્થ છે પોતે બહુ સરસ છે શું કે છે આ લાઈન બહુ માફ કરજો અગર તમે બુક રાખતા હો તું સ્વયં નથી ઉસકે તિરને મે સમર્થ હે એટલે તારી શક્તિ બતાવી તારી ઉપાદાનગત યોગ્યતા બતાવી કે કોઈ બીજું તને નહીં કાઢે તારે પોતે અભ્યાસ કરીને તારે પોતે નિર્ણય કરીને તારે પોતે સ્વપર નું ભેદ વિજ્ઞાન કરીને અહિત નું હિત નું નિર્ણય કરીને ભેદ ને ઉપાધે નો નિર્ણય કરીને તારે પોતે કરવાનું છે તારે પોતે તારા સ્વરૂપ ને સમજવાનું છે જે તું પ્રતિ સમય ભૂલી રહ્યો છે પરમ એકત્વ પ્રતિ સમય કરી રહ્યો છે તો એ તારવાનું તારે છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું તારે છે કેમ કારણ કે તું એ પ્રાપ્ત કરવામાં તું છે સમર્થ છે તું પ્રાપ્ત કરવામાં તું છે સમર્થ ઢાઈ દીપની બાર કોણ છે તિરેન્દ્રજીના દીવો છે ને કોઈ પકડાય છે અને ઢાઈ દીપની બાર તો તમે વિચારો કે ઢાઈ દીપની બાર તો કોઈ જીનાલય નથી કોઈ જીન મંદિરો નથી અકસ્મિક છોડીને ખ્યાલ છે આવા પ્રકારની વ્યવસ્થા નથી મનુષ્ય ગતિના દીવો જ નથી તો પણ તમે વિચારો કે બહાર અઢી દ્વીપ ની બહાર અસંખ્યાત દ્વીપ સમુદ્ર માં અને છેલ્લે જે સ્વયં રમણ સમુદ્ર છે એમાં તો અસંખ્યાત તિર્યન ગતિના જીવો ચોથું નહીં પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે કોઈ પકડાય છે તો એ દશા બે કચાઈ છોકરીના અભાવપૂર્વક ની સમ્યક દર્શન ની પ્રાપ્તિ કોણે કહી દીધા બોલો જલ્દી મોક્ષ માર્ગ ની શરૂઆત કોને કરી પોતે કારણ કે એને પ્રાપ્ત કરવામાં તું પોતે સમર્થ થશે કોઈ એટલા પરાધીનતા નિમિત્તાધીન સંયોગાધીન દ્રષ્ટિ આ લાઈનમાં છોડાવે. શું છોડાવે સમજાયું? આ લાઈનમાં તું સ્વયં ભી ઉસે તિરને હે સમર્થ હે, એટલે તું નિમિત્ત ના આધીન નહીં રે. જે સમજાવે છે એને સમજીને અંદરમાં તું એનું શ્રદ્ધાન કરી લે, એ વાતને ઉતારીને એ પ્રકારે તારી સમ્યક શ્રદ્ધાને તું ઉત્પન્ન કર, એમ કે છે. જો ઇસીલિયે અબ ધીરે 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 ટાઈમ મળે ત્યારે બોલો, નિવૃત્તિ મળે ત્યારે, બધા સંસારના કાર્ય ને જવાબદારી પૂરી થઈ જાય પછી, નહીં એમને શું કે છે શીઘ્ર, કેટલી સરસ લાઈન છે. ઇસીલિયે અબ શીઘ્ર હી જાહી વાત સ્વાધીન ઇન્ડિપેન્ડન્ટ, સમજાય છે, સ્વતંત્ર સ્વાધીન હોકર, સ્વાધીન પર વસ્તુઓ છે સુખી આશા છોડકર, નીચે અર્થાય કો છે સ્વાધીન હોકર આશા રૂપી નદી કો તેર કર ઉસ પાર હો જા. ઉસ પાર એટલે ઇસ પાર યા તો ઉસ પાર, બોલો ટ્રક કરી છે ને, ટ્રક કરી ઉભા છે આપણે વચ્ચે ઉભા છે, યા તો ઇસ પાર યા તો ઉસપાર. અરે ઇસપાર ને ઉસપાર એટલે શું? ઇસપાર એટલે ઉસપાર એટલે શું બોલો? બહાર માં જો તો યા તો ઇસપાર એટલે યા તો નિગોર યા તો મો, ઇસપાર યા ઉસપાર. અને અંદર માં સ્વભાવ અંદર માં જો તો યા તો વિભાવ યા તો સ્વભાવ, યા તો વૈભાવિક પ્રણમન યા તો સ્વાભાવિક પ્રણમન. પોઈન્ટ પકડાય છે? વચ્ચે ઉભો છે, પતંગ કરતો જશે, પતંગ થતું જશે, પતંગ થતું જશે, લુચિયાતો ને પુષ્ટ કરતો જશે તો શું થશે? ઉસપાર. સમજાય છે? અને અગર નિત્યાતો નો ભાવ કરીને જ્ઞાન ની વૃદ્ધિ કરશે તો ઉત્પા ઇસ્પાર ને ઉત્પા યાર તો તું સિદ્ધાલયમાં આવ્યા તો તું નિગોળ. એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ બેવ એક્સ્ટ્રીમ બોલો જલ્દી, બેવ એક્સ્ટ્રીમ. અને સિદ્ધાલયમાં નિગોળ ના જીવો હોય કે નહીં? અને સિદ્ધ ભગવાન પણ હોય બોલો. ત્યાં એક જ ક્ષેત્રમાં નિગોધ ના જીવ પણ છે, સિદ્ધ ભગવાન પણ છે, પરંતુ બેવ ઇસ્પાર ને ઉત્પાર છે. કોઈ પકડાય છે? તું કેવા માંગે છે? ઇસ્પાર યા તો ઉત્પાર. એટલે સમજવાની કોશિશ કરજો, જેટલું લાઈટલી આપણે આ ભવને લઈએ છીએ, આ મનુષ્ય પર્યાયને સમજાય છે, અને આ સંયોગો જે પ્રાપ્ત થયા છે ને, જેટલું આપણે ઈઝીલી ને લાઈટલી લઈએ છીએ, કરશું કરશું કરવા પાછળ અહીંયા ઉભા અહીંયાથી ઉભા થાય આમ બે મિનિટ માટે એમ જ થઈ જાય કે કરવા જેવું. તો પોઈન્ટ સમજાય છે? જેટલું ના થઈ જાય, ખરેખર થઈ જાય. ઘણા કે પણ છે ના કરવા જેવું તો બેન આ છે, ના કરવા જેવું તો આ છે, પણ તારા પણ નથી સાંભળવાનું. આચાર્ય કે છે બસ થઈ ગયું, પણ હવે બસ થઈ ગયું, કરવા જેવું આ છે તો લાલ આની પાછું. છ મહિના કે છે ખાલી મેક્સિમમ, એ પણ મેક્સિમમ છ મહિના દિવસ રાત અગર તને આત્માની ધૂન લાગે, મેક્સિમમ છ મહિના, વી કે નોટ ગેટ સિક્સ મંથ અનંત કાળની સિક્યોરિટી માટે, અને એ પણ મેક્સિમમ. અગર તું પુરુષાર્થ ઉપાડે તો અંતર મુહૂર્તમાં ક્ષણ માત્ર માં કાર્ય થઈ શકે એવું અંદરમાં તારું સામર્થ, તારી વસ્તુ, તારો સ્વભાવ, તારી ચીજ, તારી શું કહેવાય, તારું તત્વ અંદરમાં સુખ શાંતિ આનંદથી વર્ચસ્વ ભરેલો છે. તું પોતે હર સમય તારી પર્યાયમાં હાજર છે, અને તને એક અંદરમાં તારી મહિમા, તારું બહુમાન નથી આવતું, અને લક્ષ્ય ત્યાં નથી જતું, એટલે માટે તને આનંદ નથી આવતો, તને નિશંકતા નથી આવતી, તને તારા સ્વભાવ સંબંધની નિશંકતા એટલે નથી આવતી કારણ કે તું એ પ્રકારે નિર્ણય નથી કરતો, તું એ પ્રકારે અભ્યાસ નથી કરતો. અને આમાં જ સમય એક 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 દિવસ મનુષ્ય ભાવના શું થાય છે, વ્યતીત થતા જાય છે, અને મરણ તરફ આગળ મૃત્યુ તરફ વધતો જાય છે, આયુ કર્મના નીચે ખરતા જાય છે, અને ઈઝીલી બેઠો છે આરામથી, જાણે કે પોતે અમર છે, અહીંયા રહેવાનો છે કાયમ હંમેશા. ઉદય બદલતા વાર નહીં લાગે, એક ઉદયમાં સમય છે ઇનફ છે કે આખા જીવનની રંગત બદલી ના, એક ઉદય નખ છે, એક ઉદય નખ છે પાપનો, પકડજો પોઈન્ટ કે આખા જીવનની રંગત બદલી. તમને સમજાય છે? આર્થ ધ્યાન કરતા આગમમાં સમજો વાત, આર્થ ધ્યાન કરતા આગમમાં રોજ ધ્યાન ને ખતરનાક કીધો ન સમજાય? આર્થ ધ્યાન કરતા રોજ ધ્યાન ખતરનાક છે, આત્મા માટે અહિતકારી છે. તમે કહેશો શું ફરક છે આર્થ ધ્યાન ને રોજ ધ્યાનમાં? આર્થ ધ્યાન સમજાય છે ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, પીડા સમજાય છે, અને નિદાન. તો આ આર્થ ધ્યાન છે, તો આર્ક ધ્યાનમાં જીવ શું કરે છે, શોક સંપન્ન થાય છે, દુઃખી થાય છે. એના કરતા રોગ ધ્યાન ખતરનાક છે. કેમ? કેમ? કારણ કે આર્ક ધ્યાનમાં તો સાંભળજો, હજી પણ કોઈ ઈચ્છનો વિયોગ થઈ ગયો તો હજી પણ ત્યારે ચાન્સ છે કે એ જીવ એ સમય વૈરાગ્ય પામીને તત્વના માર્ગમાં લાગી શકે. પણ રોદ ધ્યાન એટલે સમજે છે, રોદ ધ્યાન એટલે કે આપણે ને હિંસાનંદી, મૃષાનંદી, પરિગ્રહાનંદી, તો જે બાહ્ય એક તો અપાર અનુકૂળતા છે, પુણ્યનો ઉદય છે, અને એમાં જીવ બધી અનુકૂળતા, પરિવારની અનુકૂળતા, આર્થિક અનુકૂળતા, સામાજિક અનુકૂળતા, ધાર્મિક અનુકૂળતા, બધી અનુકૂળતામાં બેઠો છે અને જીવ એમાં લીન છે, સમજો. તો ત્યારે લાગે છે ને તે દુઃખી છે. કોઈ રોગ આવશે તો એને ભગવાન યાદ પણ આવશે, એને સ્વાધ્યાય યાદ પણ આવશે, પણ અપાર અનુકૂળતા હશે, અપાર અનુકૂળતા હશે, એમાં રચ્યો પચ્યો હશે, તો એ રોગ ધ્યાનમાં તો એને એ અહેસાસ પણ નથી થતો કે અહીંયા મિથ્યાત્વનું પોષણ થઈ રહ્યું છે અને હું દુઃખી છું. બોલો, ત્યારે કોઈને લાગે કે દુઃખી છે? થોડી કડક વાત સમજાય ને શું કહેવા માંગુ છું. ત્યારે કોઈને લાગશે કે હું દુઃખી છે? ઇન્દ્રિયોની અનુકૂળતા છે, શરીરની અનુકૂળતા છે, પરિવારની અનુકૂળતા છે, ખમા ખમા થાય છે, બધું પોતાની ઈચ્છાને વિકલ્પ અનુસાર પુણ્યના ઉદય પ્રમાણે થાય છે, તો બોલો ત્યારે જીવને લાગતું જ નથી કે દુઃખ છે, દુઃખી છે. સંસાર વધી રહ્યો છે, મોહ વધી રહ્યો છે, મોહ પુષ્ટ થઈ રહ્યો છે. એટલે શું કીધું? આર્ત ધ્યાનના ફળમાં જીવ તિર્યંત ગતિમાં જાય છે અગર એમાં આયુ બંધાઈ ગયું તો, અને રોદ્ર ધ્યાનના પરિણામની મધ્યમાં આયુ બંધાયું તો જીવ નિયમથી નરગતિમાં જાય. રોદ્ર ધ્યાનના પરિણામમાં જીવ અને એમાં આયુ બંધાઈ જાય, એમાં એવા ચીકણા કર્મ બંધાઈ જાય તો જીવ નરકમાં જઈને કાગળો પણ સુધી દુઃખ ભોગવે. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનો પર વિચાર કરો કે આર્ત ધ્યાન કરતા ખરેખર રોદ્ર ધ્યાનના પરિણામ બહુ ખરાબ છે. હિંસાનંદી, મૃષાનંદી, પરિગ્રહાનંદી, ખ્યાલ આવે છે, ચોર્યાનંદી. તો જે પાપમાં આનંદ માને છે, અશુભ ભાવમાં આનંદ માને છે, અનુકૂળતામાં આનંદ માને છે, એમાં રક્ત થઈ જાય છે, આસક્ત થઈ જાય છે, મોહી થઈ જાય છે, સમજાય છે, રાગી થઈ જાય છે, અને એમાં અનુકૂળતામાં લેપાઈ જાય છે, અટકી જાય છે. હવે શું કહું તો એ ખરેખર જીવ માટે અપાર અહિતકારી ભાવ છે. એ અનુકૂળતા એ પણ ખરેખર જીવ માટે પુણ્યનો બહુ ઉદય હોય. એટલે તો આપણે વાત કરી દીધી છે પરમ દિવસે કે આ કાળમાં ચક્રવર્તી કેમ નથી જન્મતા. બોલો બોલો સ્વામીભાઈ, આ કાળમાં ચક્રવર્તી કેમ નથી જન્મતા? આ કાળમાં કેમ ન હોય ચક્રવર્તી? ચોથા કાળમાં કેમ હોય ચક્રવર્તી? કારણ કે ચક્રવર્તી નું જે પુણ્ય છે એ પુણ્યને પચાવવા માટેની આ કાળમાં કોઈ જીવ પાસે હોજરી જ નથી. ચક્રવર્તીમાં બે ગુણ છે, પુણ્યને પચાવી પણ શકે છે, તમને દ્રષ્ટિ છે ને, અને એ પુણ્યને ઠોકર મારીને એ ચક્રવર્તી મુનિ દીક્ષા ધારણ કરીને એ વન જંગલમાં જઈને સાધના પૂર્ણ કરીને એ ભાવમાં મોક્ષની પ્રાપ્તિ પણ કરી. આ કારણે એ જીવ પાસે હોજરી નથી, કારણ કે અધિક પુણ્યનો ઉદય એ જીવને ફસવાનું કારણ છે. એટલે માટે તત્વજ્ઞાન, આત્મજ્ઞાન ની જ્ઞાન બહુ સરસ ગાથા છે પૂરી કરી આને. इसीलिए अब शीघ्र ही स्वाधीन होकर आशा रूपी नदी को तैर कर उस पार हो जा, नहीं तो इस नदी में बहते बहते गजब से भव समुद्र में डूब जाएगा. इस नदी में बहते बहते भव समुद्र में डूब जाएगा. यह भव सागर दुखमय. કેવો છે ભવ સાગર? આ લાગવું જોઈએ દુઃખમય. આ લાગવું જોઈએ કે આ શું બધું ભાવ દુઃખમય છે, મારા સ્વભાવથી વિરુદ્ધ છે, મને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, કર્મ બંધનમાં કારણ હું જ છે, એવું લાગવું જોઈએ. દુઃખમય અનંત અંત વાળે યહ ભાવ સાગર, દુઃખમય અંત વાળે કાલરૂપી મગર મચ્છ કે વિશાલ મુખ કે કારણ અત્યંત ભયાનક હૈ. આ કાળ ચક્ર નું જોયું છે, આ બાર ચિત્ર છે ને, શું કીધું? કાળ રૂપી મગરમચ્છ છે નીચે, એટલે વ્યક્તિ દોડે છે અને પછી એ દોડતો દોડતો એક દાડી ઉપર લટકી જાય છે એના સહારે, અને નીચે શું છે? ચાર સાપ છે ને એક મગરમચ્છ છે. શું સૂચવે છે બોલો, બોલો જલ્દી. હવે એ તો ખ્યાલ હોવું જોઈએ બધા. ચાર સાપ છે અને એક મગરમચ્છ છે, ચાર ગતિ અને હા વેરી ગુડ, અને મગરમચ્છ છે એ નિગોર. પકડજો કોઈ, પછી વાંચજો ત્યાં ઉભા થઈને. ચાલો, એટલું સરસ ચિત્ર છે સંસાર દર્શન નું. તો એ ચાર સાપ અને એ મગરમચ્છ એ નિગોર નું સૂચક ઉપર લટકી રહ્યો છે, બરાબર. હવે હાથી છે એ ઓલા વૃક્ષ ને શું કરે છે? હલાવે છે. કાળ કાળ રૂપી ચક્ર નું સૂચક છે હાથી, અને દાડી ઉપર લટકે છે એને સફેદ અને કાળા ચૂહા એને કોતરે છે. દિવસ રાત એટલે કે કાળ વ્યતીત થઈ રહ્યો છે, પોઈન્ટ પકડાય છે. અને પછી એ હાથી એ હલાવે છે ને ઝાડે ને, એને ઉપર મધુમક્કી નો છત્તો છે, એમાંથી શું થાય છે? બધી પકડ્યો, અને એમાંથી એ મધુમક્કી ના મોડામાંથી મધ મધ હની હની એક એક હની નો બૂંદ પડે છે. અને પછી શું થાય છે કે એને ભોગવવામાં એનું રસ લેવામાં એટલો મગ્ન થઈ જાય છે કે એ ભૂલી જાય છે કે ક્યાં છે. આપણને લાગે છે સાવ એવું થોડી હોય કે ભૂલી જાય નીચે, એવું થાવ આ તો થોડું વધારે ઓવર એક્ઝેજરેટ થયેલું છે ને. એવું એવું આપણે લટકતા આપણે ભૂલી જઈએ કે નીચે મગરમચ્છ છે ને સર્પ છે, બોલો. અને આ સુવા કોતરી રહ્યા છે દાળ ને ક્યારે પણ પડશે. અને અને હજી એના ઉપર હજી એક વાત, હજી એક વાત જલ્દી, હજી એક વાત કે એક દેવતા જાય છે અને એ દેવતાને એ વ્યક્તિ ઉપર એ દેવતાની નજર પડે છે, દેવી દેવતાની, અને કે ચલો આને બચાવીએ. તો એ જ્ઞાની રૂપી દેવતા, શું લેવાનું? જ્ઞાની રૂપી દેવતા આવે છે અને આપણને કહે છે કે ચલ હું તને બચાવું, હું તને તારવાનો ઉપાય બતાવું, હું તને સંસાર સમુદ્ર થી પાર કરાવી દઉં. બસ બે વર્ષ, આખું બે વર્ષ, બસ બે જ વર્ષ. તમે બસ બે વર્ષ પછી જોજો ને અમે ક્યાં હતું. ભાઈ તો કામ ને પૂછ્યો ક્યાં હતું, એટલે આયુ ધર્મ ને પૂછ્યું ક્યાં હતું. બે વર્ષ, બસ બસ બે જ વર્ષ, બે વર્ષ પછી હવે બસ એક જ વર્ષ બસ. હવે દીકરાના લગ્ન થઈ જાય એટલે છે, બોલો. પછી તો સોનગર, પછી તો પછી તો પછી તો પછી તો પછી તો પછી તો માં પછી ગયો, બરાબર કે નહીં બોલો? બસ બે એક જ ગુણ, બસ એક જ ગુણ. એટલે એ મધુમક્કી ને જોડે તમે લખ્યું કે મધુમક્કી એ ઘર કુટુંબ પરિવાર પ્રત્યેનો રાગ દ્વેષ ન કરનો. મીઠું લાગે છે ને? અશુભ ભાવ કેવો લાગ્યા? અહીંયા તો એમ જ બોલશે કોઈ, ના ના અશુભ ભાવ મીઠો થોડી ના. અભિપ્રાય ના પૂછો, કોઈ સંખ્યા ઘર કુટુંબ પરિવાર ની અનુકૂળતા કેવી લાગે બોલો? આમ આખું પરિવાર આમ બેઠું હોય, અને આમ વડીલ હોય, અને એના દીકરા પછી એના દીકરા પછી એના દીકરા, ઘણા ઘણા તો પાંચ પાંચ પીઢી જોતા. અને મારવાડીમાં તો તમને ખબર છે સોનાની સીડી ઉપર કરાવે, બોલો સુમિતભાઈ હશે ને. તો પાંચમી પીડી છે, મારો દીકરો પાછો, એનો દીકરો પાછો, એનો દીકરો ને પાછો એના દીકરાને જોયે. આ હા હા, જાણે આમ સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદ ની પ્રાપ્તિ થાય એવી પ્રાપ્તિ એને થાય. ધન્ય દિવસ, ધન્ય જીવન, ધન્ય. હવે હું મરું તો હવે મને આત્મ કલ્યાણ તો દૂર રહી ગયું. અને આ રોજ ધ્યાન, અને આ રોજ ધ્યાન, આ રોજ ધ્યાન એને એવી જગા પર લઈ જશે કે આ ઘર કુટુંબ પરિવાર તો છોડો, શરીર પર વસ્ત્ર નહીં, અરે નપુંસક શરીર, અરે દુર્ગંધમય શરીર એવું પ્રાપ્ત થશે કે એક સમય પણ ત્યાં રહેવું મુશ્કેલ છે. કારણ કે એટલો તું તન્મય થઈને આવ્યો હતો ને, હવે ભોગવેલું. એટલે એટલે કહું છું કે આ ભવ જેટલું લાઈટલી લઈએ છે ખરેખર એટલું લાઈટલી લેવા જોઈએ. એટલીસ્ટ નિર્ણય કરીને લઈએ કે હું કોણ છું, મારું શું કરું. એટલીસ્ટ ભેદ નામના ઊંડા સંસ્કાર અંદર માં રોકીને, એટલીસ્ટ સાત તત્વો ની શ્રદ્ધા અંદર માં કરી લે કે સ્વપર નું ભેદ વિજ્ઞાન એ કોઈ પણ અચાનક ઉદય આવી જાય. આપણે ગઈકાલે વાત કહી ને કે અહીંયા એટલી બધી ઉત્કૃષ્ટ તત્વ ની વાત સાંભળી, ભેદ જ્ઞાન ની વાત સાંભળી, અણુ અણુ કણ કણ જન જન ની સ્વતંત્રતા ની વાત સાંભળી, અને સાંભળીને ઉભા થયા કે બધું અધીન છે. અહીંયાથી ઉભા થયા, બહાર ગયા ચપ્પલ, એ બહાર ગયા ગાડી, તો થઈ ગઈ. બોલો અક્ષય ભાઈ, સમજાય છે? અને હજી આગળ જણા રહી ગયા ત્યાં ફોન આવ્યો કે ભાઈ જલ્દી આવો, ઓફિસમાં તો બહુ બધું લૂંટેલા બાજુ થઈ ગયો. એટલે ત્યાં ભાઈ ત્યાં હજુ ફોન આવ્યો કે ઘરે થી ફોન આવ્યો, અરે ભાઈ જલ્દી આવો ભાઈ, દીકરા ને બે તાવ કર્યો છે, ડોક્ટર કે છે હોસ્પિટલ માં એડમિટ. હજી ને પતિ બોલો, આવા પ્રકારના અચાનક એક પછી એક ઉદય આવે અને આપણી પાસે આત્મજ્ઞાન તત્વજ્ઞાન નહીં હોય તો આપણે એમાં ટકશું કેવી રીતના? એ મને એમાં અર્થ ધ્યાન કરીને કે શીખડા કર્મ બાંધ બોલો, વિચાર કરો જલ્દી. આ દેહમાં જેટલી જીવ આસક્તિ કરે છે એટલો જીવ દુઃખી થાય, જેટલી વધારે આસક્તિ એટલો જીવ. વિચાર જ નથી કરતો આ દેહ નું સ્વરૂપ શું છે, બોલો, વિચાર જ નથી કરતો. કેટલી સરસ પંક્તિ, ચેતના કા વાસ હૈ દુર્ગંધમય ઇસ દેહ મેં. કોણ વસે છે બોલો જલ્દી? ચેતના કા વાસ હૈ, આ એમાં નથી, ટીવી માં નથી, હું ગાઉં છું મારા ભાવનામાં, આ સુખી ભાવનાની લાઈન છે, સાંભળો ધ્યાનથી. ચેતના કા વાસ હૈ દુર્ગંધમય ઇસ દેહ મેં, શુદ્ધાત્મા કા વાસ હૈ ઇસ મલિન કારાગ્રહ મેં. બોલો હવે જો કેટલી ગજબ લાઈન છે. ઇસ દેહ કે સંયોગ મેં જો વસ્તુ પલ ભર આયેગી, કેટલી વાર? 500 રૂપિયા કિલો નો, કેટલા બદામ કેટલા કિલો રૂપિયા કિલો હોય જે પણ, હા બહુ મોંઘી ને, હા, અને અખરોટ બહુ મોંઘા, અને કેસર બહુ મોંઘું, અને એનો શીરો બનાવ્યો, અને આ દેહ ના સંયોગ માં એ વસ્તુ આવી, બોલો બોલો જલ્દી, ખ્યાલ આવે છે? અને એની શું દુર્દશા થશે? કો ઇસ દેહ કે સંયોગ મેં જો વસ્તુ પલ ભર આયેગી, શું થઈ જશે? કે મલિન મલ મૂત્ર આદિ રૂપ પર લગે. વિચાર જ નથી કરતો કે ખરેખર તારું શું કરવું, જો પૂરું કરવું આપણો સમય થઈ ગયો. ખરી આ ભાવાર્થ વાંચી લો. ભોગોગી તૃષ્ણારૂપી આશા નદી ને તું અનાદિ કાળ રૂપે બતા ચલા આ રહા હૈ, તું આત્મજ્ઞાન સે હી ઇસ નદી કો ઇસ નદી કે પાર હો સકતા હૈ, ઇસકે સિવાય और कोई दूसरा उपाय नहीं है. ज्ञान से ही आशा मिटती है, सम्यक ज्ञान से, भेद ज्ञान से. इसीलिए अब पराधीनता छोड़कर शीघ्र ही स्वतंत्र हो जा, आशा नदी के इस उस पार चला जा, उस पार चला जा, अन्यथा संसार समुद्र में डूब जाएगा. इस संसार सागर में અતિ બલવાન, એસ સંસાર સાગર મે અતિ બલવાન કાલરૂપી મગરમચ્છ નિરંતર મુખ ફાડે રહેતા હૈ, ઉસકા વિશાળ મુખ અત્યંત ભયાનક હૈ, વહ સારે જગત કો નિગલ લેતા હૈ. इसीलिए यदि तू काल से बचना चाहता है और भव सागर में नहीं डूबना चाहता तो आशा रूपी नदी के उस पार चला जा. जो एक खाली एक शॉर्ट डे में तो टाइम से एक शॉर्ट टर्म है जिसे निशंकित अने जे निकांक्षित अंग में कौन प्रसिद्ध है, एक जे मैंने तमने स्टोरी को आशा તૃષ્ણા નો અંદર માં જીવ ને અભાવ થાય છે તો એની કેટલી દૃઢતા અને કેટલી નિશંકતા હોય છે એ કહો. બોલો જલ્દી, નિશંકિત, નિકાંક્ષિત, કાંક્ષા, વાંછા, આશા, તૃષ્ણા, આ અંગ માં કોણ પ્રસિદ્ધ થયું જીનાગર? જલ્દી જલ્દી, અરે જલ્દી, આ અંગ ની આંખ ચોરી છે તો ખબર છે? બોલો જલ્દી, તો નિકાંક્ષિત અંગમાં કોણ પ્રસિદ્ધ થયું? બોલો જલ્દી. અનંતમતી 8 વર્ષની કામરાજી વિશે સ્ટોરી. 8 વર્ષની બાલિકા હતી, અત્યંત સુંદર રૂપ. 8 વર્ષની બાલિકા, 8 વર્ષની, પોતાના માતા પિતા સાથે મુનિરાજ આવ્યા હતા નગર ની બહાર જંગલમાં. પોતાના માતા પિતા સાથે મુનિરાજ ના દર્શન માટે ગઈ. અષ્ટાનિકા મહાપર્વ ચાલી રહ્યો હતો અને અષ્ટાનિકા મહાપર્વ ના કાળમાં માતા પિતા મુનિરાજ ના ઉપદેશ ને સાંભળવા માટે ગયા. મુનિરાજે શિવ ની મહિમા કહી, બ્રહ્મચર્ય ની મહિમા કહી, ખ્યાલ આવે છે, અને સંસાર નું ભયંકર સ્વરૂપ સમજાવ્યું. એ 8 વર્ષની માતા પિતા એ તો અણુવ્રત આદિ અંગીકાર કર્યા, વ્રત આદિ, એ 8 વર્ષની બાલિકાએ પણ ખ્યાલ આવે છે ત્યાં અણુવ્રત અંગીકાર કરી અને શીલ વ્રત નું પાલન કરવા માટેની અંદરથી નિસંગતા પ્રગટ કરી. હવે એ 8 વર્ષ પછી આગળ 10-12 વર્ષ પછી એના પોતાના આપણે કહીએ ને ગાર્ડનમાં રમતી હતી, મોટી થઈ ગઈ અને અત્યંત સુંદર. તો ઉપરથી એક વિદ્યાધર વિમાનમાં, મનુષ્ય ગતિનો જે વિદ્યાધર, એક રાજા વિદ્યાધર, એ વિમાનમાંથી ઉપરથી જતો હતો. હવે એને જોઈને સાંભળતો ધ્યાનથી, 2 મિનિટમાં પૂરું કરું છું, એને જોઈને એ મોહિત થઈ ગયો એના ઉપર અને એને ઉપાડી લીધી, એને ઉપાડી લીધી અને એના વિમાનમાં લઈ જતો હતો. ઓલી ચિલ્લાવે છે બચાવો બચાવો પણ કોણ સાંભળે. એને દૂરથી એ વિદ્યાધર એની પત્નીને જોયું, કોઈ પકડજો, અને એની પત્નીને જોતા એને વન જંગલમાં એ બાલિકાને એને છોડી દીધી. હવે વન જંગલમાં છોડી દીધી, તે વન જંગલમાં ભટકતી હતી. વિચારો નિર્વાંશિકપણું એટલે વાંછા નહીં, હવે કેવા કેવા જીવનમાં પ્રસંગ બન્યા. તો એને બાલિકાએ ત્યાં જંગલમાં છોડી દીધી. એક ભીલ આવીને એના પર મોહિત થાય, જંગલમાં જે ભીલ રહેતા હોય ને એના પર મોહિત થાય, એને ઘણી બધી પ્રલોભના આપે છે, એની સાથે દુષ્કાર્ય કરે છે, પણ એની નિસંગતા જો. હવે એ ભીલ જયારે એની સાથે દુર્વ્યવહાર કરે છે ત્યારે એક દેવી પ્રગટ થાય છે. વિચાર કરો એની નિસંગતા જો કેવી હતી, એની નિર્વાંશકપણો જો કેવી હતી, કે એ શું આવે છે, દેવી આવીને એની રક્ષા કરે છે અને એની રક્ષા કરે છે. પછી એ જે ભીલ છે એ એક શેઠને એને આપી દે છે. કોઈ પકડો, શેઠ ના ઘરે એને લાગે છે કે આ પિતા તુલ્ય શેઠ છે તો હું સુરક્ષિત અહીંયા રહી, પણ શેઠ ની પણ નજર એના પર બગડે છે. ખ્યાલ આવે છે? તો શેઠ ને પણ ત્યાં શું થાય છે કે ત્યાં પાછી એક દેવી આવીને એની રક્ષા કરે છે અને એ શેઠ ડરીને એને વૈશ્યા નથી આપી દે છે. એટલે વૈશ્યા નથી આપણ રહીને પછી એને એક રાજા નથી આપી દે છે. એમ કરીને કેટલા બધા જીવનમાં ઉતાર ચડાવ આવતા, કેટલી બધી પ્રલોભના, લોભ, અને આપણે કહીએ ને કે બતાવતા કે અરે તું રાણીની જેમ તને રાખીશ, તને કોઈ કમી નહીં આવે, આમ તેમ કેટલા સહયોગો, કેટલા બધા બાહ્ય સામગ્રી આદિ બતાવતા, પણ એ જીવ નિસંકિત રહ્યો, નિર્વાંશક રહ્યો. આશા, કોઈ પણ પ્રકારની આશા ન જાગી, એટલે માટે આ ઉદાહરણ આપ્યું તમે. કોઈ પણ પ્રકારની ઈચ્છા, કોઈ પણ પ્રકારનું આકર્ષણ, કોઈ પણ પ્રકાર, કારણ કે મુનિરાજ ની સામે એ જીવે શીલ વ્રત નું પાલન કર્યું હતું અને પછી પાછી એને જંગલમાં છોડી દે છે અને ત્યાં દૂર એક આર્જિકા માતાઓનો સંઘ જોડે છે. બોલો સિદ્ધેશભાઈ. અને આર્જિકા માતાનો સંઘ જોડે છે અને એટલી થાકેલી હોય છે સંસારથી, સંસારના દુઃખથી અને પુણ્ય પાપના ઉતાર કરાવતી, નિરંતર પાપ નો રહે પણ એમાં પણ અરે કેટલી બધી ઘટના ઘટે છે અને આર્જિકા માતાના સંઘમાં જોડાઈને પછી શું થાય છે, એ પોતે આર્જિકા બને અને આર્જિકા વ્રત અંગીકાર કરીને એનું જીવન સંપન્ન કરીને પછી માતા પિતા ગોતે છે. પછી કોઈ શ્રાવકના ત્યાં કઈક બહુ મોટો મહોત્સવ હોય છે તો રંગોળી કરે છે, એ તો એના માતા પિતા ગોતા ગોતા ત્યાં આવે છે. ખ્યાલ આવે છે? અને એને ખબર પડે આ તો મારી દીકરી કરતી હતી અને એમને ખબર પડે છે ને પછી એ ગોતે છે ને પછી આર્જિકા માતા એ બની ગઈ હોય છે અને એ ત્યાંથી મરણ પામીને પછી એ સ્વર્ગમાં છે. તો આ રીતે સમસ્ત પ્રકારની આશા છે, તૃષ્ણા છે, વાંછા છે, મોહ ભાવ છે, આસક્તિ છે શરીર અને પરદ્રવ્ય પ્રત્યે, એનો અભાવ કરી આપણે નિર્વાંશિત થઈએ એવી મંગળ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર છે, इसके लिए भगवान नाथ वंदना शत बाहरी है, वंदना शत बाहरी है. अनेकांत में निश्चय बोधि द्वादशांगी परम कारी जीवाणी मात नो समस्त ज्ञानी धर्मात्माओं नो सत्य सनातन स्वानुभूति में दिगंबर जैन धर्म नो.